जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम् यो भक्तो प्रगति बभूव दया जन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभं ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदम् सर्वदा वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननाम्बुजम् नन्दनमहं विचिन्तये भवसंभवभेदिभेदनं सुखसंपात्करुणानिकेतनम् फलम् सहजानन्द गुरुं भजे सदा मूर्ति मनोहर अपनी मारे हइए रही छे सदा आत्मा प्रगट प्रभु रिजाऊं तमने गुण लागा महिमा गाता अपनो मारु अंतर टाढू था हरिवर मारे हये हरखन मां शू कहूं मोटप आपनी शास्त्र नेति नेति कही गा अक्षर धामना धार्या पृथ्वी माँ सुख आप्या कोटि जीवने पमाड़ा अक्षर धाम एवा सर्वोपरि श्री हरि मारा वाला श्री घनश्याम श्रीघनश्याम ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री सर्वावतारिणे हरि कृष्णाय नमो नमः श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय सर्जुदासाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान
जय।
श्री हरि कृष्ण
महाराज की जय।
वाला भक्तों, कथाना प्रारंभ में थोड़ी वार सर्वनो कारण सर्वे सुखना धाम एवा महाराजनी दिव्य अलौकिक मूर्ति ने ध्यान में धरिए। अति भाव थी भगवान ने पोताना आत्मा में जड़ी दिए। जो सुखी थाव होए अंतर में ठंडक अनुभवी होए तो कान खोली ने सांभळो, भगवानी मूर्ति में प्रेम करीने वृत्तिओ लगाड़ा विना कोई दिवस हृदय टाढ़ू थावानू नथी। माटे भगवान साथ हेत करो, वृत्तिओ भगवद स्वरूप में एकाकार करो, आ करवा जेवुं छे। पछी भाव थी भगवानना नामनो जप करो, धुन नाम माध्यम थी। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण बोल जो,
स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण बोल जो,
स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण बोल जो।
अरे बोलो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण बोल जो,
स्वामी नारायण नारायण बोल जो,
स्वामी नारायण नारायण बोल जो,
स्वामी नारायण नारायण बोल जो, स्वामी नारायण बोल जो,
स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण
बोल जो, स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण बोल जो। हिम्मतनगर नी आ दिव्य सभा में परम कारुणिक सर्व अवतारी पूर्ण पुरुषोत्तम भगवान घनश्याम महाराज, पूज्य मुनि बापा, पूज्य वाला सर्वे संतो, चतुर्भगत आदिक पार्षदों अने आउ सरस मजानु हिम्मतनगर में जेवे आयोजन गोठ्यूं छे एवा बाईओ भाईओ वडीलो सहजानंदी युवक मंडलना महाउत्साही युवकों अने आप सर्व कोई ने आजे अतिभाव थी मारा जय स्वामीनारायण। वाला भक्तों, आजे ए दिवस छे अनंत जीवना कल्याण करवा भगवान स्वामीनारायणे ग्रह त्याग कर्यो, प्रभु वन में गया। आषाढ़ शुद्ध दशम संप्रदायना इतिहास में एक चमकीली तिथि तरीके प्रसिद्ध थी गई है। परमेश्वरनो गृह त्याग डे एटले आषाढ़ शुद्ध दशम, विक्रम संवत 1849 नी साल। वाला भक्तों, एवा पावन दिवसे आजे हिम्मतनगर में સત્સંગની સુંદર બે રાત્રિની બે સભાનું અદ્ભુત આયોજન થયું. તમે બધા ખરેખર ભાગશાળી છો. ભાગશાળી એટલા માટે કે હમણાં સંપ્રદાયની લાઇબ્રેરીઓ અને જૂના બધા સંતો પાસેથી પટારાઓમાંથી અનેકવિધ નંદ સંતોના હસ્તલખિત ગ્રંથોનું ખૂબ બારીકાઈથી સંશોધન કર્યું. ઘણા બધા જૂના ગ્રંથો કે જેમને હજી કોઈએ જોયા નથી, પ્રસિદ્ધસ્તુ પરે, પ્રસિદ્ધિ પામે કે છાપે કે એ વાત તો એક બાજુ, એવા બધા ગ્રંથો સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યના ખજાના જેવા. એમાંથી એક અનુપમ ગ્રંથ ઉપલબ્ધ થયો જેનું નામ વિવેક સાર, જેના લેખક પ્રેમ સખી પ્રેમ મૂર્તિ પ્રેમાનંદ સ્વામી. નાનો એવો ગ્રંથ છે, ઓનલી 43 દોહાનો ગ્રંથ, હિન્દી ભાષામાં છે, પરંતુ આ ગ્રંથમાં એકાંતિક ધર્મનું સારધાર વર્ણન કર્યું છે. પ્રેમાનંદ સ્વામીએ એમ કહ્યું કે ધરતી ઉપર જીવાત્માઓના કલ્યાણ કરવા માટે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ પોતે આ વખતે પ્રગટ થયા અને એમણે સંતોની સભામાં એકાંતિક ધર્મનું સુંદર સ્ફુટ સ્વરૂપ બતાવ્યું. ભગવાને પોતે જે રીતે એકાંતિક ધર્મને અમને સમજાવ્યો અને એમાંથી જે મને સમજાણું છે એ શ્રેષ્ઠ સાર હું આ નાનકડા ગ્રંથમાં ઉતારું છું. સમજવા જેવો ગ્રંથ છે, મને બહુ પ્રિય લાગ્યો. મારા મનમાં એમ થયું કે આ ગ્રંથની કથા મારે કરવી છે, સત્સંગને આ ગ્રંથની કથા મારે સીડી વીસીડી ડીવીડી દ્વારા ઘર ઘર પહોંચાડવી છે, તાકી સત્સંગ સમાજને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણના અતિ વહાલા પ્રેમ સખીએ અદ્ભુત ગ્રંથ લખ્યો હતો અને જે સંપ્રદાયની લાઇબ્રેરીઓમાં પડ્યો હતો હવે એ સત્સંગ સમાજના ઘર ઘર સુધી સંભળાશે, એમાંથી લોકોને જ્ઞાન મળશે. અને આ ગ્રંથને વિવેચવાનો સુંદર અણમોલ અવસર હિંમતનગરવાળાને ભાગે આવી ગયો. વાલા ભક્તો, હિંમતનગર અને હિંમતનગરના ઉત્સાહી અમારા વાલા સર્વે સત્સંગીઓ આ ડીવીડી શીડી વિશેડીમાં અમર થઈ જવાના, દેશ વિદેશમાં આ સભાનું દર્શન સૌ કોઈને ડીવીડીમાં થશે. વર્ષો સુધી ગ્રંથ ઘેર ઘેર લોકો સાંભળશે, એનું પૂર્ણ ઉત્સાહથી આયોજન કરનારા તમને લોકોને મળશે. વાલા ભક્તો, મને આજ બહુ આનંદ થાય છે. પહેલી તો તમારા બધાની માફી માગી લઉં, 10 વર્ષે મારે અહીં અવાણું, અને એટલા માટે અવાણું કે વિદેશ નથી ગયો, એટલા માટે અત્યારે નહીતર વિદેશ હોઉં. વિદેશ નહોતો ગયો ત્યારે આવ્યો હતો. 10 વર્ષથી વિદેશ જવાનું થાય છે પછી અહીં અવાતું નથી, કેમ જે અમારે આ વિદેશ કહેવાય છે. પરંતુ આ વખતે ભગવાને ખરેખર તમારા બધા માથે બહુ કૃપા કરી છે. આ બધા વડીલો બેઠા છે, મને કહેતા આનંદ થાય છે કે તમારા હિંમતનગરવાળા યુવાનિયાઓને તમે જેટલા હાથ હોય એટલા માથે મૂકીને આશીર્વાદ દેજો. તમારો પરિવાર, તમારો સત્સંગ સમાજ ભારે જોરદાર ઉત્સાહી છે, ખીચોખીચ હોલ ભરીને બેઠો છે, આમાં કાંઈ જગ્યા નથી. કાલ અમદાવાદમાં રવિ સભા થઈ તે માણા માયું નહીં તો 200 માણા દેઠે બેહાડવું પડ્યું. આજે ભલે કળયુગ હોય, ભલે ફેશનનો ભોગનો વિલાસનો જમાનો હોય, પણ મને એ વાતનું ગૌરવ છે કે બાળકથી વૃદ્ધો સુધીના માણસો હિંમતનગરની સભામાં રાતે 10 વાગ્યે બેઠા છે. કોણ કહે છે યુવાનિયાઓ અને યુવતીઓ ટીવી જોવા જતા રહ્યા, આ બધા સત્સંગમાં બેઠા. ભલે બધે કળયુગ હશે, પણ આ સત્સંગના પ્રતાપે અહીં તો સતયુગ જેવું વાતાવરણ છે, આ સત્સંગનો પ્રતાપ છે, આ સ્વામિનારાયણ ભગવાનની અને આવા મોટા સંતોની આપણા ઉપર અમી દ્રષ્ટિ છે, એના આશીર્વાદ છે, એની કૃપા છે, આપણામાં રૂડા સંસ્કાર છે, ભક્તિ છે, ધાર્મિકતા છે, ભાવના છે, હૈયું છે, દિલ છે, એટલે આપણે આવા કળિયુગના વાતાવરણમાં પણ સત્સંગની શાંતિનો હૈયા તરબોળ આનંદ લૂંટીએ છીએ. વળી એક અદ્ભુત આનંદની વાત એ છે કે આવતીકાલે ચાતુર્માસ બેસે છે. નિયમની એકાદશી જેને આપણે કહીએ દેવ શયની, દેવ પોઢી એકાદશી, ભગવાન ચાર માસ સુધી પાતાલમાં બલિરાજાને આંગણે પોઢશે. ત્યારથી આરંભીને ભક્ત સમાજ ભગવાનના ગુણગાનમાં વિશેષ લાગી જશે, એ કાલથી પ્રારંભ થશે. ભગવાનના ગૃહ ત્યાગ ડે અને સુંદર મજાની અનુપમ ચાતુર્માસની પ્રારંભ તિથિ કાલ, એટલે ચાતુર્માસનો બર્થડે, આ બે સુંદર દિવસો હિંમતનગરવાળાને ફાળે આવી ગયા. અને આટલું બોળું પરમહંસ મંડળ તમને સૌ કોઈને ઘેર ઘેર દર્શન દેવા જ્યારે ઉપસ્થિત થયું છે ત્યારે તમારા ભાગ્યના વખાણ તો દેવતાઓ કરે છે કે આ લોકો આજ ફાવી ગયા. વાલા ભક્તો, મારે તમને વિવેક સાર ગ્રંથ સંભળાવવો છે, સારી રીતે સંભળાવવો છે. તમે બરા ધીરજથી સાંભળજો, સાર પકડજો. સમજવાનું છે એ બરાબર ધ્યાન રાખીને સમજજો, હૃદયમાં ફિટ કરજો. ભગવાન સ્વામિનારાયણે અહીં આવીને આ લોકમાં એકાંતિક ધર્મનું સ્વરૂપ અતિ સ્પષ્ટપણે આપણને સમજાવ્યું છે. એ સ્વરૂપ વિવેકસાર ગ્રંથમાં પ્રેમાનંદ સ્વામીએ હિન્દી ભાષામાં વર્ણવ્યું છે. આપ સૌ કોઈને છોડી આ ગ્રંથની ઉપદઘાત તરીકે માહિતી આપી દઉં, આ ગ્રંથમાં એકાંતિક ધર્મનું વર્ણન કર્યું છે. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે અમારા ગુરુ રામાનંદ સ્વામી પાસેથી હું જે એકાંતિક ધર્મનું સ્વરૂપ સમજો છું, મારા ગુરુ પાસેથી તે આ પ્રમાણે છે. એમ બોલીને ભગવાન સ્વામિનારાયણે અમારા સાધુઓના ધર્મામૃતમાં એકાંતિક ધર્મ નામે એક અધ્યાય સામેલ કરાવ્યો છે સતાનંદ સ્વામી પાસે સત્સંગી જીવનમાં. એ એકાંતિક ધર્મ જે માણસ સિદ્ધ કરે તે એકાંતિક થાય, એકાંતિક થાય એની જ આત્યંતિકી મુક્તિ થાય. બાકીના બધા દેવલોકમાં કે બીજા ભગવાનના ધામમાં જાય, પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સર્વોત્તમ ધામ જે અક્ષરધામ એમાં ન જાય. અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણની સેવામાં જો રહેવું હોય તો એકાંતિક ધર્મ સિદ્ધ કરવો જોઈએ, એકાંતિક ભક્ત થવું જોઈએ. અને એકાંતિક ભક્ત થવા માટે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો જોઈએ. અને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય તો પહેલાં એકાંતિક ધર્મ સમજવો જોઈએ, અને સમજવો હોય તો સાંભળવો જોઈએ. અને એ અવસર હિંમતનગરને આંગણે પ્રાપ્ત થયો છે. આપની આગળ એકાંતિક ધર્મનું અતિ સ્પષ્ટપણે વર્ણન કરીશ. એકાંતિક ધર્મની અંદર ચાર બાબત આવે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. પરંતુ પ્રેમાનંદ સ્વામી એમના ઢંગથી વર્ણન કરે છે, અને હું ગ્રંથ બારો જવા માગતો નથી, વિષયાંતર કરવા પણ માગતો નથી. અને જ્ઞાનમય ગહન ગ્રંથ હોવા છતાં બાળકોથી માંડીને નાના નાના મોટા બધાય ભાઈઓ ભાઈઓને રસ પડે એ રીતે હાવહાદી ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું. રાત્રિનું ટાણું છે, ઊંઘ આવી જાય એવી કથા છે, પણ મારે તમને ઊંઘવા દેવાના નથી. સાવધાન, તમે રસપૂર્વક સાંભળજો. 200 વર્ષથી લખેલો પડેલો આ ગ્રંથ છે, પહેલવેલો આપણે બહાર કાઢ્યો છે. અને વળી આ દુનિયામાં સૌ પ્રથમવાર હિંમતનગરમાં આ ગ્રંથ તમારે કાને પડે છે. આપણે ભગવાન સ્વામિનારાયણની સેવામાં અક્ષરધામમાં જવું છે, જવું છે, જવું છે. અહીં કોને રહેવું છે, અને રહેવું હોય તો એ રહેવાય એમ ક્યાં છે? આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી, એક દિવસ આ દુનિયામાં આવેલાને અહીંથી જવું પડે છે. પણ અહીંથી ગયા પછી ફરીને અહીં આવવું ન પડે એવું કરવું છે. વર્ષો થઈ ગયા હું કચ્છ ભુજની યાત્રાએ ગયો હતો. એક ગામમાં એક વડીલ સંત, કોળકી ગામમાં માધવપ્રિય સ્વામી કરીને એક સંત બહુ સારા, એમની પાસે બપોરિયામાં હું બેઠો. મેં કહ્યું સ્વામી કંઈક વાત કરો, એટલે સ્વામીએ કરુણા રસથી વાત કરી મને કે હવે એક કામ કરજો, બીજી માં કરજો. હાવ નાની એવી વાત છે, બીજી માં કરજો, કચ્છની ભાષા છે. એટલે હવે ફરી વાર જન્મ આવે એ હું જીવશો નહીં, આ દેહ પડે એટલે સીધા મહામુક્ત થઈને અક્ષરધામની દિવ્ય દિવ્ય સભામાં આપણા બહેણા થાય, પુરુષોત્તમના અખંડ દર્શન મહાઆનંદનો અનુભવ યુગો યુગો સુધી રહે એવા અમર થઈને મહારાજની સાથે જીવતા રહીએ. બસ આવું આપણે આ લોકમાં આ નાશવંત શરીરમાં કરી લેવું છે, કરી લેવું છે, કરી લેવું છે. બોલો, છે તમારી તૈયારી? પાકું છે? પાછા નહીં પડો ને? ભલે ભલે, ઠરાવ કરો. અને આ બધા વડીલો બેઠા છે જેને માથે ટોપી છે, સમજાણું? હવે આમ જોતા જ એવું લાગે કે ઝાઝા ચોમાહા બાપા નહીં કાઢે. હવે તો ટૂંકામાં બધું પતાવવાનું રહ્યું. ચાર દિન કી જિંદગી બીતે આગે બહોત અંધેરા, સમજ મન હરી બિન કોઈ ન તેરા. અહીં આપણું કોઈ નથી, કોઈ હતું નહીં, સમજી જાઓ ને. આપણા છે એક ને એક માત્ર ભગવાન, અને એ ભગવાન સાથે આપણા આત્માને આપણે લગાડી દઈએ ને તો ભાઈ ભાઈ અદ્ભુત કામ થઈ જાય. અને એ ભગવાન શ્રી હરિની દિવ્ય મૂર્તિમાં આત્માને લગાડી દેવા માટે એકાંતિક ધર્મની જરૂર છે. તો આવો, પ્રેમાનંદ સ્વામીની કલમે લખાયેલો વિવેકસાર ગ્રંથ આપની આગળ દોહા છે, એને ગાય સંભળાવું છું. શક્તિધર શ્યામ દેહો ભક્તિ એકાંતિકી એ નિજ જન પૂરન કામ. આ છે એનો પહેલો દોહો. વંદુ ધર્મ કુમાર પદ, વંદુ ધર્મ કુમાર પદ સર્વ શક્તિધર શ્યામ દેહો ભક્તિ એકાંતિ કી નિજ જન પૂરન કામ. આ મંગલાચરણ નો દોહો છે. આમાં મંગલાચરણ કર્યું છે અને વળી એક માંગણી કરી છે, બહુ સરસ. સૌ પ્રથમ તો વંદન કર્યું છે કે હે પરમાત્મા ધર્મકુમાર સર્વશક્તિમાન સ્વામી, હું આપના ચરણમાં વંદન કરું છું, વંદન કરું છું. શા માટે વંદન કરો છો? હે પ્રભુ મને ભક્તિ આપો. શું માગ્યું ભાઈ? ભક્તિ આપો, અને એ પણ એકાંતિકી ભક્તિ, બીજી ત્રીજી નહીં, એકમાત્ર ભગવાનના સ્વરૂપમાં જ સર્વે વૃત્તિઓનો અંત થાય, બીજે ક્યાંય વૃત્તિઓ જાય નહીં, એને કહેવાય એકાંતિકી ભક્તિ. એક એવ અંત એકાંત, અને એની ભાવનાવાળી જે ભક્તિ એકાંતિકી કહેવાય. બસ દેહો ભક્તિ એકાંતિકી નિજ જન પૂર્ણ કામ. હે પરમાત્મા, તમે તો પોતાના આશ્રિત જનોને પૂર્ણ કામ કરનારા છો, બસ મારી આ કામના છે કે મને તમારા સ્વરૂપમાં દઢ ભક્તિ જોઈએ છીએ અને તમે દયાળુ છો તો આપો. આપણે પણ બધા આજ રૂડો અવસર પામીને ભગવાન આગળ પગ પકડીને માગો કે તમે અમને એકાંતિકી ભક્તિ દેજો મારા નાથ. અને આ એકાંતિક ધર્મને ગાવાથી આપણામાં એકાંતિકી ભક્તિ આવે આવે ને આવે. પ્રેમાનંદ સ્વામીનો આશીર્વાદ છે આ ગ્રંથના છેલ્લા દોહામાં. અદ્ભુત વાત કરી.
બરનું પ્રભુ પદ ઉર ધરી, બરનું પ્રભુ પદ ઉર ધરી, ધર્મરૂ જ્ઞાન વિરક્તિ, હરિ કે મહાતમ જ્ઞાન જુત એકાંતી કી શુભ ભક્તિ.
શું મોટી વાત કરે છે, બહુ મોટી વાત છે. સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળને મારા હૃદય કમળમાં ધારીને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને શ્રીહરિની મહાત્મ જ્ઞાને યુક્ત એકાંતિકી શુદ્ધ ભક્તિનું હું પ્રેમાનંદ સ્વામી વર્ણન કરું છું. શુદ્ધ ભક્તિનું વર્ણન કરું છું, એકાંતિકી શુદ્ધ ભક્તિ, જરાય માય અશુદ્ધિ નહીં. અને હવે બરાબર સાંભળજો, એ એકાંતિકી ભક્તિ સિદ્ધ કરવામાં પાંચ અંતઃશત્રુ ભગવાનના ભક્તને સંતને નડે છે. કેટલા? એ પાંચના નામ તમને સંભળાવું છું. પહેલો લોભ, બીજો કામ, અને ત્રીજો રસાસ્વાદ, ચોથો સ્નેહ, અને પાંચમો માન. આ પાંચ અંતઃશત્રુ છે. એ પાંચને જીતે એને સંત કહેવાય. સ્વામિનારાયણ ભગવાને ધરતી ઉપર આવીને સંતને પાળવાના પંચ વર્તમાન કહ્યા. એ પણ આજ લોભ ટાળીને સાધુએ નિર્લોભી થવું એને કહેવાય નિર્લોભી વર્તમાન. કામ ટાળીને સાધુએ નિષ્કામી બનવું એને કહેવાય નિષ્કામી વર્તમાન. સ્વાદ સાધુએ કરવો નહીં, રસના ઇન્દ્રિય જીતવી, નિસ્વાદી થવું એનું નામ નિસ્વાદી વર્તમાન. સ્નેહ ક્યાંય રાખવો નહીં ભગવાન સિવાય, તોય નિસ્નેહી નિષ્પૃહી સંત કહેવાય એને નિષ્પૃહી વર્તમાન કહેવાય. અને સાધુએ સદાયને માટે નિર્માની રહેવું અને બીજાને માન દેવું, બસ આનું નામ નિર્માની વર્તમાન. એમ નિર્લોભ, નિષ્કામ, નિસ્નેહ, નિર્માન, નિસ્વાદ, આમ પંચ વર્તમાન છે. એ આ પાંચ અંતઃશત્રુને જીતવા પરક જ છે. અને એ પાંચને સાચો થઈને જીતે એ જ સાચો સાધુ છે. અને આ પાંચને જીતવા અને ભગવાનમાં અખંડ પ્રીત કરવી એ જ સાધુનો સાચો ધર્મ છે. સાધુ થઈને શું કરાય? પાંચ શત્રુને જીતીને ભગવાનના સ્વરૂપમાં અખંડ લગ્ની લગાડાય. જુઓ, એક ધ્યાન દો, આ પાંચમાંથી એકાદો શત્રુય આપણા અંતરમાં જો જીવતો બેઠો હોય તો ભગવાનના સ્વરૂપમાં આપણી જે પ્રીતિ છે એને ઓછી કરે, પ્રીતિ તોડે, ભગવાનમાંથી વૃત્તિ તોડે અને આપણને વિઘ્ન કરે ભક્તિમાં, નુકસાન કરે અને આપણું કલ્યાણ બગાડે. માટે જેને પોતાનું કલ્યાણ આ જન્મે કરવું જ હોય એવા સાધુએ યા તો હરિભક્તે આ પાંચ અંતઃશત્રુને કંટ્રોલમાં કરી પોતાનો ભગવાનના સ્વરૂપમાં અખંડ પ્રેમનો પ્રવાહ શરૂ રાખવો, તૂટવા દેવો નહીં. કહેતા ચોવીસે કલાક પ્રેમે સહિત પરમાત્માની મૂર્તિને સંભાર્યા જ કરવી, સંભાર્યા જ કરવી, સંભાર્યા જ કરવી. ભગવાન ભૂલવા નહીં, એક પળ પણ ભૂલવા નહીં. આનું નામ એકાંતિક ધર્મ છે. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત. હવે સવાલ એ થયો કે આ એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય એણે આ પાંચ શત્રુ જીતવા જોઈએ. પગથિયું પહેલું, એને માટે ધર્મ મજબૂતપણે પાળવો જોઈએ. ધર્મ પાળ્યા વિના અંતઃશત્રુઓ જીતાય નહીં. અંતઃશત્રુને કંટ્રોલ કર્યા વિના વાસના બળે નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એક સરસ મજાનું સૂત્ર આપ્યું છે, જેટલી આજ્ઞા પળે એટલી વાસના બળે, જેટલી આજ્ઞા પળે એટલી વાસના બળે. હવે એ સૂત્રને હું થોડુંક જોઈન્ટ આપીને લાંબુ કરું છું. જેટલી વાસના બળે એટલી શાંતિ મળે. વાસનામાં ભડકા બળતી હોય તો શાંતિ ક્યાંથી લાવશો, ખરું ને? માટે એકડે એક ધર્મ નિયમની રાખો ટેક, અહીંથી શરૂ કરો. હિંમત રાખીને હિંમતનગરવાળા, ધર્મમાં ઢીલું અને કપાળમાં મોટું ટીલું, ન કરવાનું કરે પછી મોઢું થઈ જાય વીલું, આમાં કાંઈ ભગવાન મળે? અપમાન મળે, આબરૂ જાય. માટે પહેલી ગાંઠ એ વાળો કે ભગવાન સ્વામિનારાયણે મને જે જે આજ્ઞાઓ કરી છે એની બહાર મારે જવું નથી, એ પહેલું નક્કી કરો. દિલમાંથી નક્કી કરજો, કોકના કહેવાથી નક્કી કરશો તો નહીં રહે. તમારો પોતાનો અંદરનો ઉગેલો આગવો વિચારને ઠરાવ હશે ને તો કોઈ તમને તમારા નિયમ તોડાવી નહીં શકે. નહીંતર તમને ખબર છે, કોઈકને ખબર પડે કે આ ભાઈ નિયમ પાળે છે એટલે તોડાવવાવાળા બહુ આવી જાય. હવે ભાઈરે તમે તો ન ખાઓ, હવે લ્યોન થોડુંક મેં જાજુ લહણ ડુંગળી નહીં ભાઈ, શું વાંધો છે કે નિયમ તોડાવવાવાળા જાજા, નિયમ પળાવવાવાળા થોડા છે. આ જગતમાં મોંમાં ગોળ ધાણા મેલીને કોઈ પ્રભુ ભજવા મોકલતા નથી, સમજ્યા? મા બાપ નહીં, દીકરો વાલો બહુ હોય છે પણ કાંઈ સમજાવીને સાધુ બનાવી નથી દેતા. લાડે કોડે પરણાવીને સંસારમાં ગાળી દેશે. અને ભાગવતમાં આ સંસારને તો ઊંડો અંધારો કૂવો કહ્યો છે. માય પડ્યા, બહુ દુઃખી થયા બધા, હજી દુઃખી થાય છે અને આગળ આવે એ બધાય દુઃખી થવાના, એ નક્કી છે. પણ કોઈને ભગવાન ભજીને પોતાના જીવનું કલ્યાણ કરવાનું હુરાતાન ચડતું નથી. અને જો કોઈને ચડી ગયું તો લાખો વંદન છે એને. ધન છે એની માતાને, ધન છે એના પિતાને, ધન છે એના કુળને, ધન છે એના ગામને, ધન છે એના દેશને કે એને ભગવાન મેળવી લેવાનું હુરાતાન ચડ્યું. હે કેને પરમેશ્વરની ભડભડતી ભૂખ હૈયામાંથી લાગી, એને ભગવાન વિના હવે ગમતું નથી. પરમેશ્વર કેદી મળશે ને કેદી મારા વાલમ શું વાતો કરીશ, કેદી એને હૈયે ગાલીને ભેટીશ, ક્યારે એને હું ચૂમી લઈશ, એમ જેના હૈયામાં રાત્રિ દિવસ વિચારનો વંટોળ ચડ્યો એના પગમાં પડું હું, મને એ માણા બહુ ગમે ખરેખર. આ હા હા હા, ધન છે એને, ભગવાનના એને વિચારો આવે છે, ભગવાનના આખો દિવસ. અરે આ દુનિયામાં તો આખો દિવસ માણાને રૂપિયાના વિચાર આવે, સ્ત્રીને પુરુષના, પુરુષને સ્ત્રીના, છોકરાને ખાવાના, કાંઈ ભગવાનના વિચાર આવે છે? જેને ભગવાનના વિચાર આવે છે ધન છે એને. તમારામાંય જેને જેને ભગવાનના વિચાર આવે છે એને હું બે હાથ જોડું છું કે તમારા જેવો દુનિયામાં ભાગ્યશાળી કોઈ નહીં. જો અમારા મહાત્માઓને જ બધાને ભગવાનના વિચાર આવે છે ખરેખર, એનો હું સાક્ષી છું. એના મનમાં બધાયને એમ છે કે અમારે ભગવાન સ્વામિનારાયણની સેવામાં અખંડ રહેવું છે, આ દુનિયામાં કાંઈ લેવું નથી, બધું નાશવંત છે, ટ્રેક્ટર માસ્ટર ફાસ્ટર બધું ટરેટર ટળી જ જવાનું છે, શું એની અરે પ્રીતિ કરે? એટલે જેને કેન્સર થયું હોય એની સાથે કોઈ વ્યવસાય કરે? રોકડો રંડાપો દેખાય એની સાથે શું પણવાનું મારભાઈ? અરે વ્યવસાય કર્યું હોય તો એ તોડી કાઢે, લગ્ન ના કરે. કેમ તોડી કાઢ્યું? તોડી ન કાઢે તારે શું રાંડવું છે મારે? કેશ વાત તું કરોશ? એમ આ સંસાર પળ દો પળમાં નાશ પામે એવો છે, એની સાથે પ્રીતિ કરીને જોડાઈ જવામાં કોઈ અખંડ સ્વહાગણ બને નહીં. અખંડ સુહાગી થવું હોય તો ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિ સાથે પ્રીતિ કરો. મા બાપ સમજી જાઓ કે નહીં, સમજવાનો વખત છે, સમજી જવું જોઈએ. તો હાલો બતાવો, નિર્લોભી કેમ થવાય, નિષ્કામી કેમ થવાય, નિસ્વાદી કેમ થવાય, નિર્માની કેમ થવાય, ઉપાય બતાવો. અમારે થવું છે. નિષ્કવાન સ્વામીની ભાષામાં પહેલાં બતાવી દઉં.
નારી નજરે ના જુઓ કોય વિતની તો વાત ભૂંડે, નારી નજરે ના જુઓ કોય વિતની તો વાત ભૂંડે, એ નારી નજરે ના જુઓ કોય વિતની તો વાત ભૂંડી, નારી નજરે ના જુઓ કોય વિતની તો વાત ભૂંડી,
સ્વાદ સ્નેહ દુઃખ દાઈ દોય ઈચ્છા એ નિટાળો ઊંડે,
સ્વાદ સ્નેહ દુઃખ દાઈ દોય ઈચ્છા એ નિટાળો ઊંડે,
માન મોટો છે અરી અજીત સમજીને સંગત જો,
અવસર જાય અમૂલ્ય પાછો તે પમાતો નથી, અવસર જાય અમૂલ્ય પાછો તે પમાતો નથી,
હે તેનો તપાસી કરવો તોલ ઊંડો અતિ અંતરથી, તેનો
તપાસી કરવો તોલ ઊંડો અતિ અંતરથી,
હે માંડી મુઠી જુગટાની જેમ
જીત્યા તો જીત્યા અને હાર્યા તો હાર્યા, સમજાણું કરી લેજો. પછી કહેતા નહીં કે તમે કોઈ દી કીધું નહોતું. જો ચોખ્ખું કહી છે, મોત આવતા કે આવ્યું સમજો, મંદિર ઉપર ધજા હલી કે હલી કે હલી છે, સમજ્યા, તેતર ઉપર બાજ પકડ્યો પકડ્યું પકડ્યું કે પકડ્યું છે, એમ કાળ આવ્યો કે આવ્યો આવ્યો માનો, કેટલાય ન વૈયા ગયા આપણી નજર સામે. તો આપણે તો કેટલા દિવસના મહેમાન, જેના ઊંડા પાયા હોય એ મકાન પડી જાય છે ને ભલા માણસો, જેના ઊંડા મૂળિયા હોય એ ઝાડવા પડી જાય છે ને. આપણા દેહને પાયો છે તે શું, આને મૂળિયું છે, ડફલીન પડે આ ઢોકળું, વાર જ નહીં, શું થયું ખબર નહીં, જમતા જમતા આમ થઈ ગયા, પછી કશું બોલ્યા નહીં, હું રાંડી તે બધાએ રાંડ્યા કેટલાય, અહીં તો કંઈ વાર નથી. માટે આ પાંચ અંતઃશત્રુને ધર્મ નિયમ પાળી જીતી અને ભક્તિને સુરક્ષિત કરો. પહેલો તમે કામ જીતો, કામ જીતવો એને નિષ્કુળાન સ્વામી કહે છે કે એક જ વાત, રૂપ જોવું નહીં, ટૂંકી હોનાની વાત. જો રૂપ જોયું તો મન મોયું સમજો, વિકાર થયો સમજો, વિચાર અંદરથી અવળા આવ્યા સમજો. માટે સ્વામીએ એની ભાષામાં કીધું, નારી નજરે ન જુઓ કોઈ, પ્લીઝ આંખીઓ કંટ્રોલમાં રાખો, જ્યાં હોય ને આંખીઓ લાંબ્યું ન કરો. જ્યાં સ્ત્રીઓના વધારે પડતા દર્શન થાય એવી જગ્યાએ ઓટલે પેડલે બજારે ચોતરે લીમડે બેહો નહીં, મંદિરમાં બેહો. મોટા મોટા મંદિર ખાલી પડ્યા ને ઓટલાએ ખડકાઈને બેઠા, જ્યાં ગંધાઈને કૂતર્યા, જ્યાં મળમૂત્ર કરે ન્યા બેઠા બેઠા ફાળિયા બાંધીને કોણ ગયા, તારે શું કામ છે મંદિર જઈને માળા ફેરવીને. નારી નજરે ન જોવો કોઈ વિતની તો વાત ભૂંડી, પહેલી વાત આ છે. અને એટલું યાદ રાખજો, જેણે આંખો કાબુ લીધી એનો કામ કાબુ થઈ જાય. ટીવીમાં ગમે એવા ચિત્રો જોવો છો, બીભસ ફિલ્મ ને બીભસ બધું, અને પછી એમ માનો કે મને માનસીમાન ધ્યાનમાં રાતે અવળા વિચાર આવે, તે અવળા જ આવે. તો તે ધંધા અવળા કર્યા છે ને, વિચાર હવળા ક્યાંથી આવશે? રસ્તે આવતા જતા ગમે એવા ફિલ્મના એવાન તેવાન ફોટાઓ બધા જુઓ, પેપરમાં એવા બધા ફોટાને એવું જ પાનું કાઢીને વાંચવા મંડાઈ પડો, અને પછી કહેશો કે મને આટલા વર્ષથી આ ભજન કરું છું પણ હજી બધા ઘાટ ભૂંડા થાય છે. તે રાહ જોજે, હારા થાય, કોઈ જન્મમાં નહીં થાય તને હારા ઘાટ. માટે અંતર શુદ્ધ રાખવું હોય એને પહેલો નિયમ આ, એવું જોવું ન દેખ, ન દેખ, ન દેખ બુરા, પહેલી વાત આ. જો આટલું નહીં કરો તો હો વર્ષે ભૂંડા ઘાટ બંધ થશે નહીં. વૃદ્ધ થઈ જશો તોય ભૂંડા ઘાટ બંધ થવાના નહીં. લખવું હોય ને લખી લેજો, કેમ જે વાસુદેવ મહાત્મ્યમાં લખ્યું છે કે આ દુનિયામાં કોઈ એવો પુરુષ જન્મો નથી જે સ્ત્રીનું રૂપ જોવે અને નિષ્કામી થાય કે રહે. અને આ જગતમાં એક લક્ષ્મી સિવાય કોઈ એવી સ્ત્રી નથી જન્મી કે પુરુષોને જોયા કરે અને એને વિકાર ન થાય. થાય જ. ચોખ્ખી વાત, પુરુષ હોય કે સ્ત્રી, અરસ પરસ એકાબીજીના રૂપો જોયા કરે, નિરખ્યા કરે, જો સ્પર્શ કરે તો કોઈ દિવસ વિકારથી આવગે રે નહીં, નિષ્કામી થાય નહીં. માટે એ માર્ગ બંધ કરવો પડે. સ્વામિનારાયણ ભગવાને તો એમ કહ્યું કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય ને એને પાણીએ કરીને ભરવા માંડો તો કોઈ કાળે ભરાય નહીં. એમ હરિભગત થયા છો અને મનમાં એમ માનીને બેઠા છો કે બે ચાર વર્ષ હું ભોગવી લઈ અને પછી બધું પાળશું, એમ કાંઈ કલ્યાણ થવાનું નથી. કેશ એમ કાંઈ તૃપ્તિ ઇન્દ્રિયોને થવાની નથી. આટલા જન્મમાં આટલા યુગોથી કરોડો વાર વિષય ભોગવ્યા છે તોય ઇન્દ્રિયો ધરાણી નથી, અને હજી અબજો વાર ભોગવશો તોય ઇન્દ્રિયોને વિષય થકી તૃપ્તિ થવાની નથી. માટે એ માર્ગને પડ્યો મેલો તો જ ત્યાંથી તમે બચો. હાવ ચોખ્ખી વાત બરાબર કડવા શબ્દમાં કીધી, નારી નજરે ન જોવો કોઈ તો નિષ્કામી થવાય. નારી નિરીખ્યા કરે અને નિષ્કામી થવાની આશા રાખે એ વાતમાં ભૂલ છે. સાંભળો જ તમે, જે નળ દદડતો હોય ટપકતો હોય એ ચોકડી કોરી રહે? બોલો હા કે ના? ભીનું જ રહે ને ત્યાં. એમ જેની આંખ કાબુ ન રહે એના હૃદયમાં ભૂંડા ઘાટ થયા જ કરે, એનું હૃદય વિષય વાસનાથી ગંધાતું જ રહે, ત્યાં કોરું કોઈ દી થાય જ નહીં. માટે સમજી જવું, આ નિષ્કામી થવાની વાત કરી, નિષ્કામી થવું હોય એણે આહાર કંટ્રોલ કરવો જોઈએ. સારા સારા તેજાના નાખેલા ગળ્યા ઘૂંઘાર્યા વઘારેલા ખાખા કરે તો ઇન્દ્રિયો તોફાને ચડે અને એને અવળે વિચારે લઈ જઈને ઊંધે કાંધે પછાડે પછાડે ને પછાડે. હાથમાં રહ્યા નહીં આ ઇન્દ્રિયોના ઘોડા, નાખે રથને અસવારને બધાને ખાડામ. માટે તપવાળું જીવન, જપવાળું જીવન, ભજનવાળું જીવન, સાત્વિક જીવન, સંતોના સંગવાળું, મંદિરના રંગવાળું જો થાય તો નિષ્કામી થવાય. આટલું સમજી જાઓ પહેલાં. હવે નિર્લોભી થવાની વાત, સ્વામીના શબ્દમાં વિત્તની તો વાત ભૂંડી. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જ શબ્દ લખ્યા. હૃદયમાં એકવાર એમ થઈ જવું પડે કે પૈસાની તો વાત જ ભૂંડી છે. પૈસો 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 પૈસો, દેશભરમાં દુનિયાભરમાં પૈસો પૈસો પૈસો, ગૃહસ્થ કે ત્યાગી મોટા કે નાના, પૈસા માટે ઊંધે કાંઈ જ બધા દોડ્યા જાય છે. ઊભા રહ્યો ને મોટા મેન રોડ ઉપર, હજારો વાહન આમ જતા હોય ને હજારો વાહન આમ જતા હોય, પણ શું કરવા, પૈસો પૈસો પૈસો. બોલો, પૈસા જેની પાસે છે એ કાંઈ કોઈ સુખી નથી? સ્વામિનારાયણ ભગવાને કહ્યું, વચનામૃતમાં કહ્યું, અડધી રાતે જાગીને કીધું કે સાંભળો અમને અટાણે એક વિચાર હુજ્યો તો તમારી આગળ કહેવા આવ્યા. આ જગતમાં જેની પાસે બહુ પૈસા છે, રાજ્ય છે, સત્તા છે, એ જ દુઃખી છે. સ્વામિનારાયણનું સ્ટેટમેન્ટ છે આ, જેવા તેવાનું સમજશો નહીં જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ સર્વા અવતારી ભગવાન સ્વામિનારાયણ કહી અને આરતી કરીએ છીએ. પ્રગટ પુરુષોત્તમનું જે દર્શન કરશે, કાળક્રમથી છૂટી કુટુંબ સહિત તરશે, એણે આ સ્ટેટમેન્ટ આપ્યું છે. આપણે માન્યું? આપણને મનાતું નથી. આપણને તો પૈસામાં ને બંગલામાં ને સમૃદ્ધિમાં ને સત્તામાં જ સુખ મનાય છે. જોઈ લો અંદર. પણ સ્વામિનારાયણ ભગવાનને તો એકાંતમાં, વનમાં, હે, સ્ત્રીધનના ત્યાગમાં સુખ મનાય છે. એ કહેતા હતા કે અમને જેવી એકાંતમાં ને વનમાં, બાગ બગીચામાં મજા આવે છે ને, એવી મોટા શહેરોમાં કે માણસોના ભીડામાં મજા આવતી નથી. અને આપણને ઊંધું છે. માટે આ વાત સમજ્યા વિના ધનનો લોભ જવાનો નથી. અને જેમ ગઢો થાય ને એમ લોભ વધતો જાય. મારા છોકરાને છોકરા થશે, મારે ખોળે બેસીને ખાશે, પછી કાંઈક મન શાંતિ થશે, ગુરુ રાજ મારા ગઢપણમાં ગોવિંદ ગાશું, અટાણ નહીં બોલો, પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. લોભ વૈભવને ધન તજાશે નહીં. બનો આજથી, અત્યારે જ બનો આજથી પ્રભુમાં મસ્તાન. જીવન થોડું રહ્યું, કાંઈક આત્માનું કરજો કલ્યાણ. જીવન થોડું રહ્યું. જો નિર્લોભી થવું હોય તો ધનમાં રહેલા દોષોનું ચિંતન કરીને બુદ્ધિમાં ઉતારો ને ત્યાંથી જીવમાં ઉતારો તો નિર્લોભી થવાય. પૈસામાં નર્યું સુખ દેખાતું હોય એ માણા ક્યાંથી નિર્લોભી થાય? પૈસામાં તો ભડકે બળતા દુઃખ દેખાય ત્યારે એમ થાય કે રૂપિયા નથી સારું. હવે એમ કહ્યું, સ્વાદ સ્નેહ દુઃખદાયી દોય. સ્વાદ અને સ્નેહ બે દુઃખના ઢગલા છે. સ્વાદે કરીને આ દુનિયામાં કંઈક મરી ગયા, હ ખાઈ ખાઈને મરી ગયા, એટલા ભૂખ્યા નથી મર્યા. એટલું નક્કી સમજો. વધારે પડતું માણસો ખાય છે એટલે તો ડૉક્ટરને બંગલાઓ છે. ડૉક્ટરો જે બહુ સુખી છે ને એનું કારણ એ છે કે આપણને ખાવાનું કાંઈ છે ને ઠેકાણું નથી. એટલે તો એક સંસ્કૃતમાં સુક્તિ છે, શું ખબર છે? સ્વાદ મૂલાની વ્યાધય. શરીરમાં રોગો થાય છે ને એ મોટા ભાગના સ્વાદને કારણે થાય છે. નડતું હોય તો એ ખા ખા કરે, પછી માંદો ન થાય તો શું થાય? ડાયાબિટીસવાળાને રહેવાય નહીં તો લાડવા ખાઈ લે, પછી પાછો ઇન્જેક્શનનો ગોદો ખાય. હા, એક જણા તો પછી કબાટે હળ્યા લાડવો, પછી કબાટે તાળું મારવું પડ્યું. લાડવા ખાઈ જાય એનો વાંધો નહીં, પણ પાછા મરી જાય ને. એમ આ બધી બલા બહુ ભૂંડી છે. રસાસ્વાદ કંઈકને હેરાન કરી નાખ્યો. આ રસાસ્વાદે જો એનામાં દોષ દેખાય રસાસ્વાદમાં તો જ તજાય. સ્નેહ એવો, સ્નેહ કરીને બહુ દુઃખી થયા છે. રસાસ્વાદ માટે એકલશૃંગીનો દાખલો દેવાય છે, ખ્યાલ એવો. સ્નેહ માટે ભરતજીનો દાખલો દેવાય છે. એક મૃગના બચ્ચામાં સ્નેહ કર્યો તો મૃગનું બાળક બનવું પડ્યું. માટે એ બંને દુઃખદાયી છે. એની ઈચ્છા અંદરમાંથી ટાળો. અને માન મોટો છે હરી અજીત, સમજીને સંગ છોડો. માન માને કરીને આ જગતમાં દુઃખી છે એટલા કોઈ બીજા વડે દુઃખી નથી. જ્યાં વયના ઝઘડો અહમનો છે, કોર્ટમ જેટલા કેસ હાલે છે ને એ બધા લગભગ માનને લઈને હાલતા હશે, બીજું કાંઈ નથી. માણસ જો નિર્માની થાય ને તો વકીલો ભૂખે મરે. વટે જ ચડ્યા હોય એને દેખાડી દઉં, સમજાવી દઉં, બોલો વકીલ સાહેબ કેટલી ફી, એમાં એનું હાલે જ બોલો. સ્વાદમાંથી દવાખાના હાલે, માનને લઈને કોર્ટો હાલે. માટે નિર્માની થવું, સમજવું કે અહંકાર રાખવામાં કશો ફાયદો નથી. અને જેના હૃદયમાં માન આવે એના હૃદયમાંથી બુદ્ધિ ચપલા પહેરીને રવાના થાય. એમ જ કે આ બેઠો હોય ને હું નહીં, ખ્યાલ આવી ગયો તમને? બુદ્ધિને લાખ આમંત્રણ આપો ને તોય અહંકાર બેઠો હોય ત્યાં બુદ્ધિ ન આવે. અને બુદ્ધિ જો આવીને ઊભી રહે ને તો અહંકારથી ત્યાં બેહાય નહીં. ઓફિસ ખાલી કરીને હાલતું જ થવું પડે. આવી વાત છે. માટે માનને મોટો શત્રુ માનીને હૃદયમાંથી કાઢો, કાઢો. ન કરો એ પંચની પ્રતીત. આ પાંચેયનો વિશ્વાસ ન કરતા તો તમે હેતે કરીને હરી ભજશો. અરે ભાઈ, આવો અવસર જાય અમૂલ્ય, મનુષ્યનો દેહ છે એ ભારત ભૂમિમાં, ઉચ્ચ કોમમાં, સર્વાંગ સંપૂર્ણ સત્સંગની મધ્યમાં, હવે તમે આવો અવસર એળે કાઢોમાં ભજન કરી લો. કેમ જે આવો અવસર વ્યર્થ ચૂકી જશો તો ફરીને તમને આવો મોકો પરમેશ્વર આપશે નહીં. કોઈકે કીધું કે તકને છે ને આગળ જ વાળ હોય, પાછળ ટાઇલ હોય, આમ પડખે થઈને આમ વહી ગઈ પછી પકડાય નહીં, ટાઇલમાં હાથ જાય, એને તો આવતી જ જાલવી પડે. તેનો તપાસી કરવો તોલ ઊંડો અતિ અંતરથી. અને આ તો કેવું છે, જુગટાની મુઠી જાલી, જીત્યા જીત્યા ને ઘાર. આ મનુષ્યનો જન્મ છે, મેદાને પડો, કલ્યાણ થઈ ગયું થઈ ગયું ને જન્મ આવશે. સાવધાન, કેટલું સાવધાન રહેવું પડે તમે જાણો છો? એક દાખલો દઉં, બોલો દઉં. ઢાલ તરવાર લઈ અને બે યોદ્ધાઓ રણ મેદાનમાં હામે હામે આવીને ગોળ ગોળ ફરવા માંડે આમ, એ કેટલા સાવધાન હોય મને કહો તો. એ બે સાવધાન કેટલા હોય લડાઈની તૈયારીમાં, અને સહેજે ચૂકે તો ઓલો તરવાર પોરવી દે કે નહીં. શું તમે એટલી સાવધાનીથી કથા સાંભળો છો? શું એટલી સાવધાનીથી ભજન કરો છો? શું એટલી સાવધાનીથી આ અંતઃશત્રુથી બચો છો? સાવધાની જ ક્યાં છે? માણસો બધા ગાફલાઈમાં જ જિંદગી વેડફી નાખે છે. માટે બે હાથ જોડીને મારી વિનંતી છે, સાવધાન. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, આવો અવસર જાય અમૂલ્ય પાછો તે પમાતો નથી. આવો વાલા ભક્તો, આટલી વાત અદ્ભુત સમજી લીધી. હવે આગળ એક પાર્ટ પૂરો થયો, જે પાર્ટ હતો ધર્મનો. એકાંતિક ધર્મમાં ચાર ભાગ આવે, એક ધર્મનો ભાગ, બીજો જ્ઞાનનો ભાગ, ત્રીજો વૈરાગ્યનો ભાગ, અને એ ત્રણે સહિત મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભક્તિનો ભાગ ચોથો. આ ચાર પાયાનો ઢોલિયો છે એકાંતિક ધર્મ. એકે પાયા વિના ઢોલિયો કામ લાગે નહીં, નમી પડે. તો ધર્મ વિષયક આટલી વાત તમારી આગળ કરી, માટે પોતપોતાના ધર્મમાં મજબૂતપણે ટેકીલા થઈને ઠરાવવાળા રહીને રહેવું. ધર્મ પાળવો એ ખાંડાની ધાર ઉપર હાલવા જેવું છે, પણ ધર્મ નિયમને પાળ્યા વિના હૃદય શુદ્ધ થતું નથી, ભગવાનનો રાજીપો મળતો નથી. જેના હૃદય શુદ્ધ નથી, જેના ઉપર પરમેશ્વરની કૃપા નથી, એને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ઘણા શાસ્ત્ર વાંચે, ઘણી કથા સાંભળે તોય નહીં. જેમ ફૂટલા ગળામાં પાણી ન રહે એમ ધર્મ વિનાના માણસમાં જ્ઞાન ટકતું નથી, સમજાણું. અને એનો આશ્રય લૂણો લાગી જતા નાશ પામે છે. આટલી વાત ધર્મ નિયમની મજબૂતપણે ધારો, અને ત્યાર પછી હવે જ્ઞાન પ્રકરણ શરૂ થાય છે. આત્મા અનાત્માનો વિવેક, એને કહેવાય જ્ઞાન. નાના દુઃખ વિકારમય દેહીન કો યહ દેહ, પ્રેમાનંદ સ્વામી લખે છે. નાના દુઃખ વિકારમય દેહીન કો યહ દેહ, તાતે આત્મા ભિન્ન હે નિર્વિકાર સુખ ગે. થોડું ધ્યાન દેજો, અનેક પ્રકારના વિકારોથી યુક્ત આ શરીર છે. સર્વે દેહીનો દેહ, સર્વે પ્રાણીઓનો દેહ વિકારમય છે. અને જો વિકાર ન થતો હોય તો વધે નહીં. જન્મે ત્યાંથી શરીર મોટું થાય, પછી ક્ષીણ થાય, જાયતે વર્ધતે, અને 100 વિકારો છે એમ આ શરીર વિકારમય છે. અને એક દિવસ ક્ષીણ થતાં થતાં નાશ પામી જાય છે. અને આત્મા, આત્મા એનાથી ભિન્ન છે, અલગ છે, અલગ. ન મનાય એવી આ વાત છે. માનો છો આપણે આ શરીર નથી, આપણે શરીરથી અલગ તત્વ છીએ, આ માનવું પડે. રૂના પૂબડામાં અત્તર બોલ્યું હોય, રૂ અને અત્તર એકબીજા અરસપરસ રસબસ થઈ ગયા હોય, તોય અત્તર અને રૂ અલગ અલગ છે કે એક છે? અલગ છે. એમ આત્મા અને શરીર અલગ છે. ખ્યાલ આવ્યો? ગાડીને ડ્રાઈવર એક કે નોખા? જુદા છે. આત્મા ડ્રાઈવર છે અને શરીર ગાડી છે, અલગ છે. પોતે પોતાને આત્મા સમજો, શરીર નહીં. શરીર વિકારવાન છે, આત્મા નિર્વિકાર છે. એમાં કોઈ ફેરફાર ક્યારેય થતો નથી. દેહમાં કાળે કરીને હર ક્ષણ ફેરફાર થાય છે. મેડિકલ સાયન્સ એમ કહે છે કે 7 વર્ષે બોડીનો એક એક પરમાણુ બદલાઈ જાય છે, આખું શરીર બદલાઈ જાય છે, એટલો આ દેહ વિકારવાન છે. જ્યારે આત્મા યુગો પછી પણ એનો એ છે, એમાં કશું બદલતું નથી. તે કાલાતીત છે, નિર્વિકાર છે. એવો જે આત્મા તે હું છું એમ માનો, એનું નામ જ્ઞાન છે. એને કહેવાય આત્મનિષ્ઠા. અને ભગવાન ભજનારાએ આત્મનિષ્ઠા કેળવવી જોઈએ, કેળવવી જોઈએ, કેળવવી જોઈએ. વળી આત્મા સુખરૂપ છે, પોતે સુખરૂપ છે. સ્વયં રૂપેણ સુખી સદા, પોતાના રૂપથી એ સુખી છે. આત્માને ક્યાંય સુખ વેચાતું લેવા જવાની જરૂર નથી, એ પોતે જ સુખ છે. કોઈ દી હાકર માથે મધ ચોપડીને કોઈએ ખાધું, મને કયો જોઈએ? સાકર ઉપર મધ ચોપડીને કોઈ જીમ્યો? કેમ, જે સાકર ખુદ ગળી છે એને મધ ચોપડવાની જરૂર નથી. એમ આત્મા સ્વયં સુખ છે, પરંતુ દેહ સાથે એક થઈ ગયો છે માટે દુઃખી છે. હાવ ટૂંકી વાત. વળી આત્મા અક્ષર છે, એ ક્ષરતો નથી. વળી અજ છે, કહેતા ક્યારેય જન્મો નથી. ન જાય તે ઇતિ અજ, જન્મો નથી માટે મરતો પણ, તો પછી શાશ્વત છે, અમર છે, અમર સદા શાશ્વત. વળી અછેદ્ય છે, કહેતા છેદાતો નથી. અભેદ્ય છે, ભેદાતો તે નિરંશ છે, એટલે એના કટકા થતા નથી. અને દેહનો પ્રકાશક છે, ઇન્દ્રિયોનો પ્રકાશક, મનનો પ્રકાશક, બુદ્ધિનો પ્રકાશક. વળી ઇન્દ્રિયો અને દેવતાઓનો પણ આત્મા પ્રકાશક છે. આવો આપણો આત્મા છે, એટલે કે આપણે એમ, આપણો આત્મા એ તો ભાષા છે ને એમ, એટલે કહેવાય. માટે તેવો પોતાનો આત્મા પોતાનું સ્વરૂપ માની અને પરબ્રહ્મ નારાયણની ભક્તિ કરવી જબરી વાત છે. આત્માને કોણ માતતાત, આપણે કુળ નથી, કુટુંબ નથી, આપણે પુરુષ નથી, આપણે સ્ત્રી નથી, આપણે દીકરા નથી, આપણે બાપ નથી, મા નથી, ભાઈ નથી, બેન નથી, ગામ નથી, દેશ નથી, આપણે એવા છીએ. પણ આપણે આપણું સ્વરૂપ સમજતા નથી એટલે તો દુઃખી છે. ભગવાન સ્વામિનારાયણ આ એકાંતિક ધર્મને સમજાવે છે. પ્રેમાનંદ સ્વામીએ તો મહારાજની વાણીને પદ્યાત્મક ગૂંથી છે, બાકી વાત બધી ખુદ સર્વા અવતારી સ્વામિનારાયણની છે. એના મુખમાંથી નીકળેલો આ એકાંતિક ધર્મ અદ્ભુત છે. માટે નક્કી કરો કે કોઈ કાળે હું આ દેહ નહીં, હું આત્મા બ્રહ્મ અક્ષરધામ મહારાજને રહેવાનું ઘર. આવું દ્રઢ કરો, મનન કરી કરીને દ્રઢ કરી નાખો. સડે નહીં સો જલે કરી, આત્મા પાણીએ કરીને કોવાતો હડતો નથી. વનની દહે ન તાય, આત્માને અગ્નિ બાળી શકતો નથી. મરુત કરી સો સે નહીં, પવન આત્માને સૂકવી શકતો નથી. અચલ નિર્લેપ કહાય, આત્મા અચલ છે, આત્મા નિર્લેપ છે. સો ગુણ હે આત્મા મહી, સો દેહાદવ નાહી. જે ગુણ આત્મામાં છે તે ગુણો દેહાદિકમાં નથી નથી નથી. દેહાદિક મહી દોષ જો, સો નહી આત્મા માહી. અને દેહાદિકમાં જે દોષ છે તે આત્મામાં નથી. દેહમાં દોષ છે, કામ કરો, લોભ મદ મોહ આશા તૃષ્ણા બધું દેહમાં છે, આત્મામાં કાંઈ નથી. આત્મા એનાથી અલગ છે. દેહ નાશવંત છે, આત્મા અવિનાશી છે. દેહ અંધકારમય છે, આત્મા પ્રકાશમય છે. દેહ જન્મેલો છે, આત્મા અજન્મા છે. દેહ મરવાનો છે, જ્યારે આત્મા અમર છે. આમ ફેર છે એટલો. એકાબીજાના ગુણો એકાબીજામાં કદી જતા જ નથી, પરંતુ આપણને આત્મા અનાત્માનો વિવેક નથી. એટલે પ્રેમાનંદ સ્વામીએ વિવેક શીખવાડવા વિવેક સાર ગ્રંથ લખ્યો છે. શીખી જઈએ તો સારું. હિંમતનગર વાળાને ભાગ્યે આવો જ્ઞાનમય ગ્રંથ આવ્યો છે. મને લાગે છે ભગવાન કંઈક રાજી થયા છે. થોડો ઘણો તો વિવેક શીખશું તો આવશે, જરૂર આવશે. વળી પ્રેમાનંદ સ્વામી કહે છે,
યહ લક્ષણ જુત જાની જે આત્મા પરમ અનુ. એજ યહ લક્ષણ જુત જાની જે આત્મા પરમ અનુ. સચ્ચિદાનંદ અક્ષર મહી ધરે ભાવ તદરુ.
લક્ષણે યુક્ત તમે આત્માને જાણો. ધ્યાન દેજો, જે લક્ષણો આત્માના કયા, અક્ષર, અજ, શાશ્વત, નિત્ય, અજન્મા, એ લક્ષણે યુક્ત તમે તમારા સ્વરૂપને માનો. પછી સચ્ચિદાનંદ રૂપ એવું જે અક્ષરધામ, તેની સાથે તમારા આત્માને એક કરો. તમે કહેશો કેવી રીતે એક કરવો? કંઈ બે કાગળ છે ચોંટાડી દેવાય, તે શું? દૂધમાં દૂધ નાખી દેવાયશ, પાણીમાં પાણી નાખીને એક કરી દેવાયશ. કેમ એક થાય? થાય એની ટેકનિક છે. રોજ ઉઠીને એમ સંકલ્પ કરો કે હું અક્ષર બ્રહ્મ છું, હું અક્ષર બ્રહ્મ છું. પહેલો સંકલ્પ એ કરજો, એકડો હું દેહ નહીં, બગડો હું આત્મા છું, અને તગડો હું અક્ષરધામ રૂપ છું. આ પોતે કરવાની વાત છે. કરવા માંડે થાવા માંડે, ખાવા માંડે ભૂખ ભાંગે, પીવા માંડે ત્રસ જાય, તાપવા માંડે ટાઈટ જાય, સમજાણો. અને એસીમ જઈને બેસી જાય ગરમી જાય. એમ રોજ ઉઠીને સંકલ્પ કરવા માંડે કે આ શરીર હું નથી, હું તો આત્મા છું, અને એ હું આત્મા અક્ષરરૂપ છું, તો અક્ષરના ગુણ આત્મામાં આવી જાય છે. હકીકત છે. માટે આપણે આ રીતે પોતાના આત્માને અક્ષર બ્રહ્મ માનવો કેમ કરીશું?
હું તો છું બ્રહ્મરૂપ, મારો નાથ તું વાલો.
બ્રહ્મરૂપ થઈ ગયા પછી આપણે કાંઈ ધર્મ નિયમ મૂકીને આમ ગાંડા કાઢવાના નથી. આપણે તો આપણા પ્રિયતમ પરમાત્માને ધારવા માટે, એમને નિર્દોષ સમજવા માટે, સંતો ભક્તોના અવગુણ ન આવે એટલા માટે, આશરો મજબૂત રહે એટલા માટે પોતાનું સ્વરૂપ અક્ષર બ્રહ્મ માનવું.
હું તો છું બ્રહ્મરૂપ મારો નાથ તું વાલો. ઘન છું તમે દિવ્ય મૂર્તિ, તમે દિવ્ય મૂર્તિ.
હો
એક રસ પૂર્ણ સતચિત ઘન છું તમે દિવ્ય મૂર્તિ.
તો છું બ્રહ્મરૂપ, અરે હું તો છું બ્રહ્મરૂપ મા. મારો નાથ તું વાલો
પોતાને બ્રહ્મરૂપ માનવું અને ભગવાનની ઉપાસના કરવી આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે. આત્માને ટૂંકી ટેકનિકથી તત્કાળ બધી મોહમાયાથી છૂટો કરીને ભગવાનના સ્વરૂપમાં લગાડી દેવાની અણમોલ ટેકનિક ભગવાન સ્વામિનારાયણે બતાવેલી નવી નૂતન સંશોધનાત્મક છેલ્લી આવૃત્તિ છે. આ બહુ અદ્ભુત વસ્તુ છે. આપે થઈ આત્મ સ્વરૂપ ભજે પ્રભુ પરમાત્મા રૂપ રાખે પુરુષોત્તમ માહી પ્રીત બીજે બેસે નહીં ક્યાં ચિત. જો આવી રીતે પુરુષોત્તમને વિશે આત્મા રૂપ થઈને પ્રીત કરે તો એનું ચિત્ત ક્યાંય લોભાય નહીં, એ ચોક્કસ પૂર્ણ નિર્વાસનિક થાય. બાકી દેહ રૂપે કરીને ગમે એવી પ્રીતિ દેખાડતો હોય પણ એનું ઠેકાણું નહીં. વચનામત સારંગપુરના ચોથામાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આત્મા અનાત્માની ચોખ્ખી જે વ્યક્તિ તે કેમ સમજવી? કહેતા આત્મા અને અનાત્મા એટલે કે શરીર, આ અનાત્મા છે, આમાં આત્મા નથી. આત્મા અને અનાત્મા એટલે કે દેહ અને દેહી જે આત્મા, એ બંનેની ચોખ્ખી વ્યક્તિ કહેતા વિગત, ચોખ્ખી વિગત કેમ સમજવી? જે સમજવે કરીને આત્મા અનાત્મા એક સમજાય જ નહીં, બિલકુલ જુદું પડી જાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક શ્લોકે કરીને અથવા બે શ્લોકે કરીને અથવા પાંચ શ્લોકે કરીને અથવા સો શ્લોકે કરીને અથવા હજાર શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય, ચોખ્ખું પરફેક્ટ, એ જ ઠીક છે. વિવેક સારની કથા કરીએ કે બીજા અનેક ગ્રંથોની કથા કરીએ, એક સભા ભરીએ કે હો સભા ભરીએ, એકવાર વટનાવત હોરા નીકળીએ કે હો વાર નીકળીએ, પણ ચોખ્ખું સમજાઈ જાય તો જ સુખ થાય. ગોબરી સમજણ સુખદાયી થતી નથી. એવું સમજાવવું જોઈએ કે જે સમજાયણા કેડે આત્મા અનાત્માના એકપણાનો લોચો રહે જ નહીં. અને ચોખ્ખું સમજાઈ જાય તે જ સમજણ સુખદાયી થાય છે, અને ગોબરી સમજણ સુખદાયી થતી નથી. માટે એમ ચોખ્ખું સમજે છે, હું આત્મા, તે મારા જેવો ગુણ દેહને વિશે એકેય આવતો નથી. અને જડ, દુઃખ અને મિથ્યારૂપ જે દેહ, તેના જે ગુણ, તે હું ચૈતન્ય, તે મારે વિશે એકેય આવતો નથી, એવી વ્યક્તિ સમજીને ને અત્યંત નિર્વાસનિક થઈને ચૈતન્યરૂપ થકો પુરુષોત્તમ ભગવાનનું ચિંતવન કરે, એવો જે જડ ચૈતન્યનો વિવેક, તેને દ્રઢ વિવેક જાણવો, અને ઘડીક પોતાને આત્મારૂપ માને અને ઘડીક દેહરૂપ માની સ્ત્રીનું ચિંતવન કરે એને ગોબરો જાણવો. હા, માટે એના અંતરમાં સુખ ન આવે. માટે અત્યંત નિર્વાસનિક થવાય એવો ચોખ્ખો આત્મવિચાર કરવો. દેહાદિક ગુણ જીવમહી આવત દેહ અધ્યાસ, ત્યાં અક્ષર ઉર ધારતે સદગુણ કરત પ્રકાશ. હવે એક શંકા થાય એવી વાત છે કે આત્મામાં દેહના ગુણ કેવી રીતે આવી ગયા અને આત્મામાં અક્ષરના ગુણ કેવી રીતે આવે. પણ આ બધું હકીકત છે, આ વૈજ્ઞાનિક છે, થયેલું છે, થાય છે. જેમ દેહાધ્યાસને કારણે આત્મા બિલકુલ દેહથી અલગ શુદ્ધ ચોખ્ખો હોવા છતાંય દેહના ગુણ આત્મામાં આવી ગયા, દેહરૂપ થઈ ગયો, પોતાની નાત જાત માનવા માંડ્યો, પોતાને પુરુષ માનવા માંડ્યો, સ્ત્રી માનવા માંડ્યો, પટેલ માનવા માંડ્યો, ભણેલ માનવા માંડ્યો, અભણ માનવા માંડ્યો, જાડો પાતળો ટૂંકો માંદો હાજો માનવા માંડ્યો કે ન માનવા માંડ્યો. આ એકે આત્મામાં કેવું, પણ દેહના સંગેને અભ્યાસે કરીને દેહરૂપ થઈ જવાનું છે. તેમ જ આત્મા જો અક્ષરનો સંગ કરે, અક્ષરની સાથે પોતાનું મનન દ્વારે જોડાણ કરે કે હું અક્ષર બ્રહ્મ છું, તો અક્ષરના ગુણો આત્મામાં આવી જાય છે અને એને એમ મનાઈ જાય છે કે હું અક્ષર બ્રહ્મ છું. અને મનાઈ જાય છે એટલું નહીં, અનુભવાય છે. જેમ આપણે એકેય દેહ નથી છતાં દેહ અનુભવાય છે કે નથી અનુભવાતો, એમ આત્માને અક્ષર બ્રહ્મ રૂપે પોતાનું સ્વરૂપ અનુભવાય છે. આ હકીકત છે. આ વાત પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત મધ્યના 31માં સ્પષ્ટ શબ્દોમાં કહી છે, આપને સંભળાવું. આ જીવને દેહ ઇન્દ્રિયોને વિષય તેનો સંગ ઘણો થયો છે, માટે સંગ દોષે કરીને, શું સંગ દોષે કરીને એ જીવ દેહાદિક રૂપ થઈ ગયો છે. તે એના સંગને મૂકીને એ જીવ એમ સમજે, જે મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે બ્રહ્મ તે છે, એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે, ચોક્કસ આવે. પણ એને આ વાર્તા સાંભળી હોય તો પણ નિરંતર સ્મૃતિ રહેતી નથી, એ મોટી ખોટ છે, મોટો દોષ છે. આ જીવ ભૂલકણો બહુ છે. વાત સાંભળી, અત્યારે સાંભળી કે નહીં આપણે, પણ સાંભળશે નહીં, હમણાં ઊભા થાય એટલે ભૂલી જઈશું. નિરંતર સ્મૃતિ રહેતી નથી કહેતા જીવ ભૂલી જાય છે, ભૂલી જાય છે, ભૂલી જાય છે. ક્યાંથી અભ્યાસ કરે, અભ્યાસ કરવાનું જ ભૂલી જાય છે. ભગવાનના સ્વરૂપમાં અખંડવૃત્તિ રાખો, અખંડવૃત્તિ રાખો, શું અખંડવૃત્તિ રાખે, મારે અખંડવૃત્તિ રાખવાની છે એ વાત જ ભૂલી જાય છે. મારે અખંડવૃત્તિ રાખવાનો અભ્યાસ કરવાનો છે એ વાતે ભૂલી ગયો હોય, ખબર જ નથી હોતી, કશું આને સાંભળતું જ નથી. માયા વિષય છોકરા બૈરાન ધન ને રૂપિયાને ધંધા, આ સિવાય શું આ અભ્યાસ કરશે મને કહો. જોઈ વળી ગુણાતીતાનંદ સ્વામી કહે કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ આ દેહ હું નહીં એમ માને નહીં. માટે આઠ પહોર ભજન કરવું જે હું દેહ નહીં, હું દેહ નહીં, હું દેહ નહીં, ને દેહમાં રહ્યો એવો જે હું તે આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, ને મારે વિશે પરમાત્મા પરમ બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે, મૂર્તિમાન સાક્ષાત બેઠા છે, તે કેવા છે? તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, ને સર્વ થકી પર છે, તે પ્રગટ પ્રમાણ આ મને મળ્યા છે. આ વાતમાં સાંખ ને યોગ બે આવી રહ્યા. આવું કરવું જોઈએ, આખો દી રટણ કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, તો કામ થઈ જાય વાલા ભક્તો. કરવું પડે, બોલો, જે કરશે ને એ ફાવી જશે. આ હા, એ સુખને લૂંટશે, એ સુખરૂપ સહજાનંદને અવશ્ય લૂંટશે, એ ફાવી જશે. જેણે જેણે કર્યું એ ફાવી ગયા છે. આવી રીતે આત્મનિષ્ઠારૂપ અદ્ભુત જ્ઞાનનું નિરૂપણ કર્યું. આને કહેવાય આત્માનાત્માનો વિવેક નિરૂપ્યો, અદ્ભુત વિવેકસાર ગ્રંથમાં. બે પાર્ટ પૂરા થયા, એક ધર્મ સંબંધી અને બીજો જ્ઞાન સંબંધી. હવે ત્રીજું નિરૂપણ થાય છે વૈરાગીનું. ધ્યાન દઈને સાંભળજો. હિંમતનગરવાળા ફાવી ગયા છે. ઘી ઘી કથા છે આ, ઘી ઘી. એક એક શબ્દ આપણને ઘણું ઘણું કહી જાય, શીખવાડી જાય, જગાડી જાય એવી આ વાત છે. અને આની આપણે બહુ જરૂર છે. બીજી બધી કથા તો બહુ સાંભળી જે મનોરંજન પૂરું પાડે, ઘડીકમાં સમય વયો જાય, પણ એ મમરા ખાધા જેવું છે, તાકાત ન આવે. અને ઘી તો બે પાવડા પીધું હોય તો એ જોમ ચડે, અને મમરા કિલો ખાધા હોય તો એ કાંઈ વળે નહીં. આ કથા તો ઘી જેવી છે. હવે વૈરાગ્યનું લક્ષણ કહે છે, દ્રઢ આત્મનિષ્ઠા યહી બરીનો અનુપમ જ્ઞાન, સંત સંમત વૈરાગ્ય કો લસન કહું બખાન. એ અને એને જ દ્રઢ આત્મનિષ્ઠા કહેવાય. આવી રીતે જ્ઞાનનું સ્વરૂપ વર્ણવ્યું. હવે સર્વ સંતને સંમત એવું વૈરાગ્યનું લક્ષણ વખાણીને કહું છું. પ્રથમ અપનો ઓર કો જાની દેહ સ્વરૂપ, ચર્મ પેશી મલજુક્ત હૈ સબ પ્રકાર દુઃખ કૂપ. સાંભળજો, હવે દેહનું વર્ણન કરે છે સ્વામી. કે પ્રથમ તમે આ ચિંતન કરો, શું કે પોતાનું અને બીજાનું દેહ કેવું છે, આ શરીર કેવું છે, જરાક નજર કરીને જુઓ. હા, ઉપર ઉપર ન જોશો, જરા ઊંડા વયા જાઓ તો કહે છે ચર્મ પેશી, કહેતા માંસની પેશીઓ છે, અને સર્વ પ્રકારે દુઃખનો કૂવો છે શરીરમાં છે. હું લોહી, માંસ, પરસેવો, હાડકા, ગળફા, મજ્જા, મેદ, વીર્ય અને બધો હડો આ શરીરમાં કાંઈ નહીં. પોસ્ટમોર્ટમવાળાને પૂછો કે આમાં શું છે, કશું ન મળે. માટે આવા હડેલ દેહમાં હું બુદ્ધિ કરી નાખી, મમત્વ બુદ્ધિ કરી નાખી, મોટા મોટી ભૂલ કરી. હવ પહેલાં તો આત્માને હું કોણ છું એ ભૂલાઈ ગયું, વિસ્મરણ થઈ ગયું પોતાનું. પછી જ્યારે સ્મરણ આવ્યું ત્યારે ખબર પડી હું આ દેહ છું. આ વિપર્યાસ થયો, પ્રથમ વિસ્મરણ થયું અને પછી વિપર્યાસ થયો. એટલે કે નહોતું એ પોતાનું રૂપ મનાણું કે હું આ દેહ છું, અને જેવો વિપર્યાસ થયો એ ભેગો ભય જાગ્યો. હવે ભયમાં જ જીવન. સૌ પ્રથમ આપણે પોતે જ ખીટીએ દોરડું ટીંગાડ્યું હતું, પણ એની વાતની આપણને ખબર ન રહી, એટલે વિસ્મરણ થઈ ગયું. આ પહેલી ભૂલ, વિસ્મરણ થઈ ગયું તું ત્યાં સુધી વાંધો નહોતો, પણ આમ અંધારામાં દોરડું જોયું અને એમ થયું કે આ તો સર્પ છે. વિસ્મરણ હતું કે મેં ટીંગાડ્યું છે આ દોરડું, એ તો ઘરે ગયું, પણ વિસ્મરણમાંથી પછી વિપર્યાસ થયો કે આ તો સર્પ છે. અને જેવો વિપર્યાસ થયો એવો અંદર ભય થયો. એ જ રીતે આ આત્મા હું છું એ ભૂલાણું, અને પછી હું દેહ છું એમ વિપરીત જ્ઞાન થયું, અને તરત હું મરી જઈશ એવો ભય જન્મો. નહીતર આત્મા તો અમર છે અને મરવાની બીક હોય ક્યાંથી, સમજાણું તમને? જો કોઈ વાતે જ્ઞાન થઈ જાય તો આપણો ઉદ્ધાર થઈ જાય. આ હડેલ દેહમાં આપણે ભારે ગલાણા છીએ. ત્વચા, માંસ, અસ્થિ, રુધિર, મજ્જા, મેદરૂ, નાડી, જરા રોગ, મલ, મૂત્ર, જૂત, તાસુ, પ્રીત, છાડી, આ હા હા, ચામડી ને માંસ ને હાડક્યા ને લોહી ને મજ્જા ને મેદ ને નાડીઓ ને ગઢપણ ને ગડફાન, મળ ને મૂતર, એનાથી ભરેલું આ શરીર. આ શરીરમાંથી પ્રીતિ છોડો અને પરમાત્માને વિશે ને આત્માને વિશે પ્રીતિ કરો. આ શરીરમાં હું સારું છું. આ શરીરના મૂળમાં જાઓ તો વીર્ય અને માતાના રજાણું છે. આ શરીરના એન્ડમાં જાઓ તો ત્રણ જ સ્થિતિ છે. શરીરને બાળોની ને એમનેમ પડ્યું રહે ને તો હડે અને ઈલા પડી જાય, આ એનો એન્ડ. બાળી દો તો રાખ એન્ડ, અને દાટી દો તો ધૂળ થઈ જાય. એ સિવાય આ શરીરનો કોઈ એન્ડ નથી. એનો પૂર્વ ભાગ જોવો તોય પ્રીત ન થાય, આનો એન્ડ જોવો તોય પ્રીત ન થાય, અને ચામડી જ માત્ર ન જોવો ને છે જ અંદર વ્યા જાઓ તોય પ્રીત ન થાય, એવો આ દેહ છે. છતાંય જેને પોતાના આત્માનો વિચાર નથી અને જરાક બુદ્ધિ ઓછી છે, ઊંડી સહેજ સમજ જ નથી, એટલે એને નર અને નારીને રૂપ જોઈને હેત થાય છે. બાકી થોડું જ્ઞાન જો દ્રઢ કર્યું હોય તો કદી આ મડદામાં ક્યારેય હેત ન થાય. પોતાના મડદામાંય ન થાય ને હામાના મડદામાંય ન થાય. સ્ત્રીને પુરુષમાં હેત ન થાય ને પુરુષને સ્ત્રીમાં હેત ન થાય. કેમ જે આવા નાશવંત ને હડેલ ગંધારા દેહમાં શુદ્ધ નિર્મળ ને શાંત આત્માને પ્રીતિ ક્યાંથી થાય? પણ નર્યું અજ્ઞાન ભર્યું છે એને કારણે આ બધો વિપરીત ભાવ ઊભો થઈ ગયો છે. એટલે યુગો યુગોથી આપણે બધા હેરાન થાય છે. બ્રહ્માનંદ સ્વામીએ આ શરીરનું આવું વર્ણન કર્યું છે.
હાડતણા પગ હાથ બનાવ્યા કટકા કટકા સાંધીજી, તેમાં હે દ્રઢ મમતા તુજને એવી શી આવી આંધીજી.
તને આંધી આવી ગઈ કે હાથ પગના કટકા હાંધી હાંધી ઉપર સાંભળું મટી અને ભારે રૂપાળું બનાવી દીધું, તે માલકર બધાએ અંજાઈ લ્યો. હા હા, ગુણાતીતાનંદ સ્વામી કે આ જીવને છે ને નકરું હાડમાંસમાં હેત છે. હમણાં હાડમાંસ ઉતારી લીધું હોય ને એકરું છે ને હાડકાનું પિંજર રાખ્યું હોય, લોહીમાંસ ઉતારી લીધું હોય ને હાડકાનું પિંજર હેત થાય? એવી ઝાપટું મારીશ મોટા સંતોએ. પ્રેમાનંદ સ્વામી કે નૃપતિ નામ જો દેહ કો હોત કૃમિ વિઠ છાર, એસે તન આસક્ત જન પુનિ પુનિ ભ્રમત સંસાર. રાજાના દેહનું નામ રાજા, પણ શું એની ગતિ કે છે? બાળી દો તો રાખ, પડીને હડી જાય, કીડા થઈ જાય, અને જો હિંસક પ્રાણીઓ ખાઈ જાય એને તો વિષ્ઠા થઈ જાય. કહેતા કૃમિ, વિષ્ઠા અને રાખ આ શરીરનું નામ છે. આ શરીર શરીર દેખાય છે પણ આ ઘડી હળગાવી દો તો રાખ થઈ જાય, માટે રાખ જ છે. તો આ શરીર શરીર દેખાય છે, હમણે સિંહ વાઘાને ખાઈ જાય તો વિષ્ઠા થઈ જાય, વિષ્ઠા જ છે, તો આ શરીર શરીર દેખાય છે, પણ હમણે આત્મા નીકળી જાય અને પડ્યું પડ્યું શરીર હડે તો અંદર જીવડા જીવડા થઈ જાય, નિરાય જીવડા જ છે, તો મડદાને રાખને જીવડાને ને વિષ્ઠાને આપણે એમ માનીએ છીએ, આ હું, આ મારું નામ, હું રૂપાળો, હું ડાયો, આ ભૂલું મૂકતા નથી, આડું નળું ઘઈ ભૂઈને સોપડી સોપડી કરી, બાથરૂમ ગલાણા જ બીજાનો વારો ક્યાં આવવા દે, હે, પણ કાંઈ કોલસા હો વર દૂધમાં ધોવો તો ધોળા થાય, જેવા છીએ એવા, ઘણા તો બાથરૂમે નાઈ નીકળતા હોય ને કોક કે, પણ એમને કેમ આવ્યા, નહીં લો એટલે ભાઈ નહીં નીકળ્યા, કંઈ ફેર જ પડતો નથી. આવું છે ભગવાન શ્રી હરિની કૃપાથી જો આ વિવેકસાર ગ્રંથનું જ્ઞાન થઈ ગયું તો બેડો પાર. સ્વામી કહે છે કે આવા મર્દામાં જેણે પ્રેમ કર્યો છે એ બધાય લખ ચોરાશીમાં ભમવાના, જન્મ મરણમાં એવા દુઃખી થવાના કે એની વાત જવા દો. હે કે ચોરાશી લખ જાતિ કે ધરત જીવ તન જાય, ઉદ્ભીજ અંડજ સ્વેદજ જર ચાર ખાની કે માય. પછી તો આ જીવ આ દેહમાં પ્રેમ હોવાને કારણે 84 લાખના ફેરામાં ચક્કરે ચડે છે. એમાં ઉદ્ભીજ જમીનને તોડીને ઉગનારી બધી વનસ્પતિ, પછી અંડજ ઈંડામાંથી જન્મનારા, સ્વેદજ પરસેવાન ગરમીમાંથી થનારા જીવડાઓ, જરાયુ જરામાંથી થનારા જેને સસ્તન કહેવાય, જે પ્રાણી ધાવણ ધાવે એ બધા જરાયુ જ કહેવાય. આમ ચાર પ્રકારની ખાણ છે, 21 લાખની 84 લાખ યોની છે, એમાં જીવ વારંવાર જન્મ ધરે છે મરે છે, જન્મ ધરે છે મરે છે, હું મારું તારું કૂટાય કૂટાઈને ચેવટે જંપુરી જાય, નરકના કુંડમાં પડે. આવું કરોડો જન્મથી થઈ રહ્યું છે, માટે આ જન્મે ભગવાનને પામી જવું હોય તો જાગી જાઓ. આવા ગ્રંથને શાંતિથી સાંભળીને દેહથી હું જુદો આત્મા છું અને મારો સાચો તારણહાર સુખરૂપ પરમાત્મા છે એમ સમજીને પ્રીતિ કરો. નર્યા તન ધરી કરી શુભ અશુભ કર્મ કરત મુદ આની, સ્વર્ગ મૃત્યુ પાતાલ મેં ભ્રમત પુનિ પુનિ પ્રાણી. કે મનુષ્ય જન્મ ધરીને માણસ જે જે શુભ અશુભ કર્મ કરે, આનંદભેર ભલે કરે, પણ એના ફળ ભોગવવા માટે એને સ્વર્ગમાં મૃત્યુલોકમાં અને પાતાળમાં વારંવાર જન્મ લેવા પડે છે અને વારંવાર મરવું પડે છે, પણ ભગવાનના ધામમાં અખંડ આનંદમાં રહીને તે મહાસુખ ભોગવતો નથી, અર્થાત એની મુક્તિ થતી નથી. જો મુક્તિ મેળવવી હોય તો આ એકાંતિક ધર્મ પ્રથમ સમજવો, પછી પાળવો, પછી સિદ્ધ કરવો અને જીવનું કલ્યાણ કરવું, કરી લેવું. હે શુભ શુભ કર્મ કરી નરક મે પચત હે બહુત પ્રકાર, અવશ્ય જન્મ નિંદિત ધરે પશુ ખગ કીટ અપાર. અશુભ કર્મ કરી કરી બહુ વાર નરકમાં પીડા ભોગવે છે, પછી પાછો ન્યાથી નીકળીને પશુ પક્ષી ને કીડા જેવા અપાર નિંદિત કેટલાય જન્મ એને ધરવા પડે છે. લો, ક્યારેક શુભ કર્મે કરીને પ્રાણી પૃથ્વી ઉપર રાજા થાય છે, ક્યારેક પાતાળનું સુખ પામે છે, ક્યારેક અનુપમ સ્વર્ગનું સુખ પામે છે, અને ક્યારેક ક્યારેક તો પાછો મનુષ્ય થઈને કર્મ કરીને પાપ કરીને લખ ચોરાશીમાં જાય છે. શાસ્ત્રો મુનિઓને મુક્તો એ સર્વે આ સુખને નાશવંત કહે છે, અને એ સર્વે સુખ કામ લોભ ભય ઈર્ષ્યા અને ક્રોધાદિકે કરીને યુક્ત છે, એમાં કાંઈ લેવાનું નથી. બાપા ભગવાન સ્વામિનારાયણે મધ્યના 47માં કહ્યું, મેં હમણાં થોડુંક કીધું કે 25 છે તે તો પૂર્વે દેવ મનુષ્યાદિકને વિશે અનંત દેહે કરીને આપણે જીવે ભોગ્યા છે, તો પણ હજી લગણ એ વિષયની તૃપ્તિ થઈ નથી, તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષે કે 2 વર્ષે કે 5 વર્ષે વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહીં. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહીં, તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહીં. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરો અને અખંડ ભગવાન ભજો. આ શબ્દો છે પરાવાણી વચનામૃતના સ્વામિનારાયણ ભગવાનના શ્રીમુખના એની જબરું વજન છે આ શબ્દોનું. બ્રહ્મા કે દિન એક મે પરત ચૌદ સુરપાલ, સો વિધિ પ્રાકૃત પ્રલય મે હોત નાશ તત્કાલ, પ્રકૃતિ પુરુષ તે ઉપનો સ્થાવર જંગમ જેહુ, યત કિંચિત સબ જાનીએ કાલ ચવીના તેહુ. એમ કહે છે કે બ્રહ્માના એક દિવસમાં 14 ઇન્દ્રનો નાશ થાય છે. એવો બ્રહ્મા, એના એક દિવસમાં 14 ઇન્દ્ર 14 મનુ રાજ કરીને મરી જાય, એ બ્રહ્મા પણ પ્રાકૃત પ્રલયમાં તત્કાળ નાશ પામે છે. લ્યો, અને પ્રકૃતિ પુરુષમાંથી ઉત્પન્ન થયા એવા જે સ્થાવર જંગમ યત કિંચિત સર્વને કાળ કોળ્યો કરી જાય છે. પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્મા ન રહે કોઈ રે, 14 લોકધામ રહેવા ન પાવે, સર્વે સંવાર હોય રે, જેમ કડાયામાં કણ ઉછળે છે, ઊંચા નીચા અગ્નિ જ્વાળે રે, તેમ જો તનધારી બળે સ્વર્ગ મૃત્યુને પાતાળે રે, કોઈને ક્યાંય શાંતિ નથી, શાંતિ તો શ્રીહરિના ચરણારવિંદમાં છે. માટે ભક્તિ કરીને પોતાના આત્માનો ઉદ્ધાર કરી લેવો નક્કી સમજ્યો. વાહે ઠાંઠડીએ ચાર નાળીએ રજ બાંધેશ, હો ગોદા મારીને બાળી દેશ. શિવજી મહારાજ બોલ્યા, અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે, માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. પ્લીઝ, બધા આકાર માત્ર માયાના નાશવંત છે. કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે, માટે મિથ્યા છે. અને ગોપાલ સ્વામીની વાતોમાં લખ્યું છે, અરજી ઠક્કરે ગોપાલ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, દેહ અને દેહ સંબંધી પદાર્થને વિશે, દેહ અને દેહ સંબંધી પદાર્થને વિશે જીવને જેવી પ્રીતિ છે તેવી ભગવાનને વિશે પ્રીતિ કેમ થતી નથી? સાંભળ્યું, આપણને દેહમાં કેવી પ્રીતિ છે, દેહના સંબંધી કેવી છે, એવી ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં થાય છે, સાથી નથી થતી? ત્યારે સ્વામી કહે, જો દેહ તથા દેહ સંબંધી પદાર્થને અસત્ય જાણીને તેને કોડી તથા પૈસાને ઠેકાણે ગણે, કોડીમાં પૈસામાં કોઈને હેત ન થાય, એક પાઈમાં હેત શું થાય, કોડીમાં હેત થાય, એની જગ્યાએ દેહને દેહના સંબંધીને ગણો ને ભગવાનને ચિંતામણીને ઠેકાણે ગણે તો ભગવાનને વિશે એ જીવને પ્રીતિ થાય. અને દેહ તથા દેહ સંબંધી પદાર્થ તે તો અસત્ય છે, તે કોઈ દિવસ સત્ય નથી. તેમ થઈ ગયા જે પદાર્થ તે પણ સત્ય નથી, અને જે છે તે પણ સત્ય નથી, તથા આગળ થશે તે પણ પદાર્થો સત્ય નથી, ને એને વિશે કોઈ દિવસ માલ નથી, કહેતા સુખ નથી. જેમ ઝાંઝવાનું જળ તે કોઈ દિવસ સત્ય નથી, તથા જેમ ગધેડાની લાઇટનું હુખડું કરે એમાં કોઈ દિવસ સુખ હોય જ નહીં, ગધેડાની લાઇટની હુખડી કરે એમાં સુખ હોય, તેમ જે દેહ તથા દેહ સંબંધી વસ્તુ તેને વિશે માલ નથી, કહેતા સુખ નથી, નથી નથી. અને આ જીવ છે તે રાજાના જે દેહ સંબંધી ભોગ તેને પામ્યો છે, તથા ઇન્દ્રના દેહ સંબંધી ભોગને પણ પામ્યો છે, તથા બ્રહ્માના દેહ સંબંધી જે ભોગ સુખ છે તેને પામ્યો છે, પણ તે બ્રહ્માદિકના જે દેહ તથા દેહ સંબંધી પદાર્થ તે કોઈ દિવસ સત્ય નથી, એ તો અનંતવાર થઈ ગયા ને અનંતવાર તે ભોગને ભોગ્યા, માટે તે કોઈ દિવસ સત્ય નથી. આમ માને તો દેહને દેહના સંબંધીમાં પ્રીતિ થાય નહીં, પણ સાચું માને તો પ્રીતિ થાય, એ નક્કી વાત છે. કંઈક વાર સત્ય લોક પામ્યો, કંઈક વાર પામ્યો કૈલાસ, કંઈક વાર ઇન્દ્ર પદવી પામ્યો, તોય ન ટળી વિષય સુખ આશ. કારણ કે ખોટું મનાણું નથી, ખોટું મનાય નહીં ત્યાં સુધી પ્રીતિ જાય નહીં. કંઈક વાર સુરપુર પામ્યો વિબુદ્ધ કન્યા વિમાન, કંઈક વાર ભૂમા ભૂપતિ થયો, કંઈક વાર થયો ધનવાન, કંઈક વાર સ્વર્ગમાં ગયો દેવ થયો, અપ્સરાઓ ભોગવી વિમાનોમાં ફર્યો, કંઈક વાર પૃથ્વી પર રાજાઓ થયો, કેટલી રાણીઓ કરી ધનવાન થયો, એમ અનેક વાર પામ્યો ભોમે વ્યોમે અવતારને, પણ એક ન પામ્યો વૈરાગ્યને, ત્યારે શું પામ્યો જનસારને. બધું પામ્યો પણ વૈરાગ ન પામ્યો. ગોપાલ સ્વામી કહે, વૈરાટનો દેહ ને તેના દેહ સંબંધી જે પદાર્થો તે કોઈ દિવસ સત્ય નથી, એ તો અસત્ય છે. કેમ જે એને કાળ નાશ પમાડે છે. તથા પ્રધાન પુરુષના જે દેહ તથા દેહ સંબંધી પદાર્થ તે પણ સર્વે અસત્ય છે. કેમ જે એને પણ કાળ નાશ પમાડે છે. અને આત્યંતિક પ્રલયને વિશે પ્રકૃતિ પુરુષનો દેહ પણ નથી રહેતો ત્યારે બીજું તો ક્યાંથી રહે. એમ સર્વને અસત્ય જાણીને પછી સદા સત્ય એવો જે આત્મા તથા પરમાત્મા તેને જ સદા સત્ય જાણીને પછી તે પરમાત્મા જે નારાયણ તેને વિશે સર્વ પ્રકારે પ્રીતિ કરવી ને સમજવું. જે સર્વ જે અપરિમિત સુખ છે તે ભગવાનને વિશે રહ્યું છે આમ સમજવું. પહેલાંના ઘરે મેં સૂત્ર લખી દીધું, એક ભગવાનને વિશે જ સુખ બુદ્ધિ કરજો. પછી કીધું કે 10 વર અભ્યાસ કરશો ને તારે આ સિદ્ધ થાય. ભગવાનને વિશે સુખ બુદ્ધિ કરજો એ તો સિદ્ધ થાય, પણ એક ભગવાનને વિશે જ સુખ બુદ્ધિ કરજો, પેલો જ લખ્યો ને એને સિદ્ધ કરતાં 10 વર થાય. કેમ જે બીજે ક્યાંય સુખ નથી જ, એ સાચી રીતે સમજી લેવું, એ કાંઈ છોકરાને ખેલ નથી. આપણને ભગવાનમાં સુખ મનાય છે ને બીજે મનાય છે, તે આટલી ઉંમર ગઈ તોય એમ થાય છે, તો બીજાની ક્યાં કરવી. અને અમે તો સાધુ થઈ ગયા છીએ ને, વૈરાગવાળા ગણાઈએ છીએ, તોય માત્ર એક ભગવાનમાં સુખ મનાય છે એવું માનશો નહીં. હજી બીજે દેખાય, મનાય, ઘાટ થાય, ઈચ્છા થાય, કારણ કે ભગવાનમાં એકમાં જ સુખ બુદ્ધિ રાખવી અને બીજે બધે નિરસ રહેવું એ નાની સુની વાત નથી. એ તો બૃહદ વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે થાય. માટે સ્વામી કહે છે, સમજો કે અપરિમિત સુખ માત્ર એક ભગવાનને વિશે જ રહ્યું છે, ને તે સુખને અનંત કોટી મુક્ત નિરંતર ભોગવે છે, પણ તેનાથી તૃપ્ત થતા નથી. એવા સદા સુખમય ને સદા દિવ્ય મૂર્તિ જે પુરુષોત્તમ ભગવાન, તે આજ આ શ્રીજી મહારાજ રૂપે આપણા કલ્યાણને અર્થે દયા કરીને પ્રગટ્યા છે. એવી રીતે દેહ ગેહાદિકથી પ્રકૃતિ પુરુષાદિક સુધી સર્વને અસત્ય જાણીને એને વિશેથી પ્રીતિ તોડીને પછી શ્રીજી મહારાજને વિશે પ્રીતિ કરે તો તે પ્રીતિ અતિ દ્રઢ થાય. પણ ઓલામાંથી પ્રીતિ તોડી ન હોય અને મહારાજમાં પ્રીતિ કરે એ પ્રીતિ કાંઈ દ્રઢ ન થાય. તમારે મકાનને કલર કરવો હોય તો જૂનો ઉખાડ નાખવો પડે, પછી કલર કરો તે ટકે, નહીં તો પોપડા હેઠા પડે. એમ બીજે બધે હેત હોય અને ભગવાનમાં હેત કરી એ ન ડંભે, બીજે બધે તોડીને પછી હેત કરો જુઓ, એ હેત ન ટળે કોઈ દી. પણ તે વિના બીજા કોટી ઉપાય કરે તો પણ મહારાજને વિશે દઢ પ્રીતિ ન થાય. માટે સુખ નથી ક્યાં માને, પ્રભુજીના પદ પખી રે. નિષ્કુળાનંદ કહે, ભૂલે છે શાને, લે વાત આ લખી રે. આ લખી લે, ભૂલવા જેવું નથી આ. અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત એમના જે આકાર છે તે સર્વે સત્ય છે. સાંભળ્યો, અક્ષરધામમાં ભગવાનનો આકાર છે તે અને ભગવાનના મુક્તો જે છે તે, એ બંને આકારો સત્ય છે. એને કાળ ક્યારેય ખાતા નથી, દિવ્ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે, અને બાકીનું બધું નાશવંત છે આમ સમજવું તો ભગવાનમાં ગાઢ પ્રીતિ થાય. અને એ પ્રીતિ થયા પછી એવું સુખ આવે, એવું સુખ આવે કે ન પૂછો વાત. બાકીની કથા કાલ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ.